એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જેણે ખરેખર દુનિયાભરના લાખો લોકો પર એક ઊંડી છાપ છોડી છે.
હા,
પરમહંસ યોગાનંદ દ્વારા લખાયેલ યોગીની આત્મકથા.
નમસ્કાર. અને હા, આ પુસ્તક ખરેખર અસાધારણ છે, એમ કહી શકાય કે માત્ર એક વ્યક્તિની જીવનકથા નથી આ.
બરાબર.
પણ જાણે પૂર્વનું જે આધ્યાત્મિક જ્ઞાન છે અને પશ્ચિમની જે વૈજ્ઞાનિક જિજ્ઞાસા છે ને, એની વચ્ચેનો એક સેતુ, એક પુલ જેવું છે. અને આજે પણ જો ને, આટલા વર્ષો પછી પણ આત્મજ્ઞાન, ધ્યાન, ક્રિયાયોગ જેવી વાતો આ પુસ્તક કરે છે તે એટલી જ મતલબ મહત્વની લાગે છે.
સાચી વાત છે. કદાચ એટલે કે મૂળભૂત માનવીય પ્રશ્નો જે છે, આપણે કોણ છીએ, જીવનનો હેતુ શું છે, એ ક્યારેય જૂના નથી થતા.
બિલકુલ. અને આ પુસ્તક એ પ્રશ્નોના જવાબ માત્ર ફિલોસોફી તરીકે નથી આપતું, પણ એક જીવંત અનુભવ તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરે છે જાણે.
બરાબર. તો ચલો આ સફર શરૂ કરીએ. સૌથી પહેલા લેખક વિશે થોડું જાણીએ. પરમહંસ યોગાનંદ કોણ હતા તેઓ, અને શું એવી બાબત હતી જે એમના દૃષ્ટિકોણને આટલો અલગ, અનન્ય બનાવે છે?
પરમહંસ યોગાનંદ, એમનો જન્મ 1893માં મુકુંદલાલ ઘોષ તરીકે. એમની મુખ્ય ઓળખ, ખબર છે, કોઈ યુનિવર્સિટીની ડિગ્રી નથી.
અચ્છા.
પણ એમનું અનુભવજન્ય જ્ઞાન છે. તેઓ એક બહુ જ સમૃદ્ધ ગુરુ શિષ્ય પરંપરાનો ભાગ હતા. એમના ગુરુ સ્વામી શ્રી યુક્તેશ્વર ગિરી.
હા.
એમના ગુરુ લાહિરી મહાશય, અને એ પરંપરા છેક અમર મહાવતાર બાબાજી સુધી પહોંચે છે.
ઓહો, એટલે કે તેમનું જ્ઞાન પુસ્તકોમાંથી નહીં પણ જીવંત ગુરુઓ પાસેથી, સીધા અનુભવ દ્વારા આવ્યું હતું. અને એવું પણ કહેવાય છે ને કે પશ્ચિમમાં ક્રિયાયોગ લઈ જવા માટે એમને ખાસ પસંદ કરાયા હતા.
બરાબર. અને એમની વિશિષ્ટતા જે હતી કે તેઓ પૂર્વના જે ગહન આધ્યાત્મિક સત્યો છે અને પશ્ચિમી સમાજની જે તર્કપ્રિય માનસિકતા છે,
હા હા, લોજિકલ માઇન્ડસેટ,
બંનેને ઊંડાણપૂર્વક સમજતા હતા. તેઓ જાણે બે દુનિયા વચ્ચે સેતુ બનવા માટે જ આવ્યા હતા. 1920માં તેઓ અમેરિકા ગયા અને ત્યાં સેલ્ફ રિયલાઇઝેશન ફેલોશિપ એટલે કે SRFની સ્થાપના કરી, જે આજે પણ કાર્યરત છે.
અચ્છા.
એમનું આખું જીવન જ જાણે કે એમના પુસ્તકમાં જે સિદ્ધાંતો વર્ણવ્યા છે ને, એનું જીવંત પ્રદર્શન હતું. કહી શકાય કે એમની ભૂમિકા, એમનો રોલ જ આ હતો, પૂર્વ અને પશ્ચિમ વચ્ચે આધ્યાત્મિક સમજણનો પુલ બાંધવાનો.
તો પછી આ પુસ્તક યોગીની આત્મકથા, એ શું ફક્ત એમની જિંદગીની વાર્તા જ છે કે પછી એનાથી કંઈક વધારે છે?
ના ના, એનાથી ઘણું વધારે છે. હા, એ યોગાનંદની રોમાંચક જીવનયાત્રા તો છે જ, એમાં અદ્ભુત બનાવો છે, ચમત્કારિક સંતોની વાતો છે.
હા, એ તો સાંભળ્યું છે.
પણ સાથે સાથે તે યોગ દર્શનનો પરિચય કરાવે છે, ખાસ કરીને ક્રિયાયોગ વિશે વાત કરે છે, અને એક રીતે આધ્યાત્મિક માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપતી માર્ગદર્શિકા પણ બની જાય છે.
એટલે આત્મકથાના માધ્યમથી ગહન વિચારો રજૂ થયા છે. પુસ્તકનો મુખ્ય ઉદ્દેશ્ય શું ગણી શકીએ આપણે?
મુખ્ય ઉદ્દેશ્ય લેખકના પોતાના જીવનના ઉદાહરણ દ્વારા એ બતાવવાનો છે કે જો જેવી રીતે આ ભૌતિક દુનિયા આપણને વાસ્તવિક લાગે છે, એટલી જ અથવા કદાચ એનાથી પણ વધુ આધ્યાત્મિક વાસ્તવિકતા પણ સત્ય છે અને અનુભવી શકાય તેવી છે, સુલભ છે. પુસ્તકનો મૂળ સંદેશ એમ કહી શકાય કે દરેક મનુષ્યની અંદર ચેતનાના ઉચ્ચ સ્તરો, અનંત આનંદ અને પ્રેમ એને અનુભવવાની જન્મજાત ક્ષમતા રહેલી છે.
અને યોગની પદ્ધતિઓ, ખાસ કરીને પેલો ક્રિયાયોગ, એ ક્ષમતાને જાગૃત કરવાની ચાવી છે એમ.
બરાબર. પુસ્તક ક્રિયાયોગને એક વૈજ્ઞાનિક પદ્ધતિ તરીકે રજૂ કરે છે. કોઈ અંધશ્રદ્ધા નહીં, પણ મન અને શરીર પર ચોક્કસ અસર કરતી ટેકનિક.
ઓકે.
અને એટલે જ આ પુસ્તક કોઈ ખાસ ધર્મના અનુયાયીઓ પૂરતું સીમિત નથી. ભલે કોઈ શંકાશીલ હોય કે પછી શ્રદ્ધાળુ સાધક હોય,
હા,
જો સત્ય જાણવાની જિજ્ઞાસા હોય ને, તો આ પુસ્તક એમને સ્પર્શી શકે છે. તે જાણે પેલી ભૌતિકવાદ અને અધ્યાત્મ વચ્ચેની દિવાલ તોડવાનો પ્રયાસ કરે છે. ચમત્કારોને કુદરતી નિયમોના ભંગ તરીકે નહીં, પણ પ્રકૃતિના વધુ સૂક્ષ્મ, ઊંડા નિયમોની અભિવ્યક્તિ તરીકે સમજાવે છે. પુસ્તકનો લક્ષ્યાંક, એનો ગોલ વાચકને પોતાની અંદર રહેલી અનંત શક્તિઓ તરફ જાગૃત કરવાનો છે.
બહુ સરસ. ચલો હવે પુસ્તકની અંદરની સફર પર થોડું વધારે ધ્યાન આપીએ. કુલ 49 પ્રકરણો છે, એમાં ફેલાયેલી આખી કથા આપણે એને ઘટનાક્રમના મુખ્ય તબક્કાઓમાં વહેંચી શકીએ, ખરું ને?
હા, ચોક્કસ.
શરૂઆત થાય છે મુકુંદના બાળપણથી અને એની સત્યની જે તીવ્ર શોધ હતી ત્યાંથી.
બરાબર. પહેલા લગભગ 9 પ્રકરણો, એમાં આપણે એક અસાધારણ બાળકને મળીએ છીએ જેની આધ્યાત્મિક ભૂખ બહુ તીવ્ર છે. દુનિયાવી રમતોમાં રસ ઓછો,
હા,
પણ સંતો અને ચમત્કારોમાં વધુ રસ. માતાનું મૃત્યુ થાય છે અને પછી દિવ્ય માતાના દર્શન થાય છે, એનાથી એની આધ્યાત્મિક ખોજ વધુ દ્રઢ બને છે. ગુરુની શોધમાં હિમાલય ભાગી જવાના નિષ્ફળ પ્રયાસો કરે છે અને રસ્તામાં જાત જાતના સિદ્ધ પુરુષો મળે છે, જેમ કે પેલો પ્રસંગ છે, બે શરીરે એક સાથે રહી શકતા સ્વામી પ્રણાબાનંદ.
હા, એ બધું વાંચીને જ નવાઈ લાગે.
બરાબર. આ બધું વાચકને એક અલગ જ વાસ્તવિકતાનો પરિચય કરાવે છે.
એટલે આ શરૂઆતના પ્રકરણો એક પાયો નાખે છે એમ કહી શકાય કે ભાઈ, દુનિયા ફક્ત જે દેખાય છે એટલી જ નથી.
ચોક્કસ. તે મુકુંદના મનમાં સાચા ગુરુ માટેની એક તીવ્ર તડપ સ્થાપિત કરે છે અને એ પણ દર્શાવે છે કે આધ્યાત્મિક માર્ગ એ કોઈ કલ્પના નથી, પણ નક્કર અનુભવોથી ભરેલો છે.
બરાબર.
આ પછીનો તબક્કો આવે છે ગુરુ સાથેનું મિલન અને પછી તાલીમ.
હા, પ્રકરણ 10-20, જ્યાં બનારસના એક બજારમાં અચાનક જ એમની મુલાકાત શ્રી યુક્તેશ્વર ગિરી સાથે થાય છે. એ ક્ષણ તો પુસ્તકના સૌથી યાદગાર પ્રસંગોમાંની એક ગણાય છે.
ખરેખર, જાણે જન્મોથી નિર્ધારિત મિલન હોય એવું લાગે. પણ ગુરુ મળ્યા પછી શિષ્યનું જીવન કઠોર બને છે. શ્રી યુક્તેશ્વર અત્યંત શિસ્તપ્રિય અને જ્ઞાની ગુરુ હતા. તેઓ માત્ર પ્રેમથી નહીં, પણ ક્યારેક કઠોરતાથી પણ મુકુંદના અહંકાર અને આસક્તિઓને તોડવાનું કામ કરે છે. આશ્રમ જીવનની તાલીમ ખૂબ જ, મતલબ, પડકારજનક હતી.
અને શિક્ષણ પણ જાણે પુસ્તકો દ્વારા નહીં, પણ સીધા અનુભવો દ્વારા, જેમ કે પેલો કોલેરાનો ડર દૂર કરવાનો પ્રસંગ છે કે ગુરુનું ટેલિપેથી દ્વારા બોલાવી લેવું.
હા હા.
અને જ્યોતિષશાસ્ત્ર, યુગચક્ર, વાસ્તવિકતાનું સ્વરૂપ, આવા ગહન વિષયો પર ચર્ચાઓ પણ થાય છે એમની વચ્ચે.
બરાબર. આ ભાગ ગુરુ શિષ્ય સંબંધનું જે ઊંડાણ છે એને ઉજાગર કરે છે. તે દર્શાવે છે કે ગુરુ માત્ર માહિતી આપનાર શિક્ષક નથી,
ન,
પણ શિષ્યની ચેતનાને ઉચ્ચ સ્તરે લઈ જનાર માધ્યમ છે. આ સંબંધ આધ્યાત્મિક વિકાસ માટે અનિવાર્ય છે એ વાત પર ભાર મુકાયો છે.
ત્યાર પછીનો તબક્કો આવે છે મુકુંદના યોગાનંદ બનવાનો.
હા.
અને પોતાની જે ભૂમિકા હતી, જે રોલ હતો, એ સંભાળવાનો. લગભગ પ્રકરણ 21-32.
હા, અહીં તેઓ ગુરુના આદેશથી યુનિવર્સિટી શિક્ષણ પૂરું કરે છે, જે એ પણ દર્શાવે છે કે આધ્યાત્મિકતા અને વ્યવહારિક જીવન સાથે ચાલી શકે છે. પછી તેઓ સ્વામી સંપ્રદાયમાં દીક્ષા લે છે અને યોગાનંદ નામ ધારણ કરે છે,
જેનો અર્થ છે ઈશ્વર સાથેના જોડાણ દ્વારા મળતો આનંદ.
બરાબર. અને પછી રાંચીમાં હાઉ ટુ લિવ શાળાની સ્થાપના કરે છે, જ્યાં બાળકોને શૈક્ષણિક જ્ઞાનની સાથે આધ્યાત્મિક સિદ્ધાંતો અને યોગનું શિક્ષણ પણ મળે. આ એમનો એક શિક્ષક અને માર્ગદર્શક તરીકેનો વિકાસ દર્શાવે છે.
અને આ જ ગાળામાં તેમને મહાવતાર બાબાજી તરફથી પશ્ચિમમાં જઈને ક્રિયાયોગનો પ્રચાર કરવાનો સ્પષ્ટ આદેશ મળે છે, ખરો ને? આ એમના જીવનનો અને એમના મિશનનો એક મોટો વળાંક હતો.
બરાબર. આ આદેશ જ એમના જીવનના આગલા મોટા અધ્યાય, એટલે કે અમેરિકામાં એમના કાર્યની શરૂઆત કરે છે, જે આપણને ચોથા તબક્કા પર લઈ જાય છે, પ્રકરણ 33-37.
1920માં બોસ્ટનમાં ધર્મ પરિષદમાં ભાગ લેવા અમેરિકા જવાનું. એ સમયે પશ્ચિમમાં પૂર્વી આધ્યાત્મિક વિચારો રજૂ કરવા એ કેટલું પડકારજનક હશે, કલ્પના જ કરવી પડે.
ખૂબ જ. એ સમયનો પશ્ચિમી સમાજ ભૌતિક વિજ્ઞાન અને જે તે સમયની ધાર્મિક માન્યતાઓથી ઘડાયેલો હતો. યોગ, પુનર્જન્મ, કર્મ,
હા, બધું નવું.
હા, આ બધા સિદ્ધાંતો તદ્દન નવા અને કદાચ અમુકને અજીબ પણ લાગતા હશે. છતાં યોગાનંદ પોતાના પ્રવચનો અને વર્ગો દ્વારા હજારો લોકોને આકર્ષિત કરે છે અને લોસ એન્જલિસમાં સેલ્ફ રિયલાઇઝેશન ફેલોશિપ, SRFનું મુખ્ય મથક સ્થાપે છે. એમની મુલાકાત લ્યુથર બર્બેંક જેવા વૈજ્ઞાનિક સાથે પણ થાય છે, જે એ દર્શાવે છે કે વિજ્ઞાન અને અધ્યાત્મ વિરોધી નથી,
પણ એકબીજાના પૂરક બની શકે છે. અહીં એમની પેલી સેતુ તરીકેની ભૂમિકા ખરેખર સ્પષ્ટ થાય છે.
ચોક્કસપણે, તેઓ પૂર્વના જ્ઞાનને પશ્ચિમના લોકો સમજી શકે તેવી ભાષા અને સંદર્ભમાં મૂકવામાં સફળ રહ્યા. આ પછી આવે છે એમનો ભારત પ્રવાસ અને સત્યની સાર્વત્રિકતાનો અનુભવ, લગભગ પ્રકરણ 38-46.
1935માં લગભગ 1.5 વર્ષ માટે ભારત પાછા ફરે છે અને આ પ્રવાસ પણ પાછો અદ્ભુત અનુભવોથી ભરપૂર છે.
હા, તેઓ એમના ગુરુ શ્રી યુક્તેશ્વરને એમના મહાસમાધિ એટલે કે યોગીઓ જે સભાનપણે શરીર છોડે એ ક્રિયા એ પહેલા મળે છે, મહાત્મા ગાંધીજીને મળે છે.
અચ્છા, ગાંધીજીને પણ મળ્યા હતા?
હા, એમની સાથે અહિંસાના આધ્યાત્મિક પાસા પર ચર્ચા કરે છે અને એમને ક્રિયાયોગની દીક્ષા પણ આપે છે. પછી પેલી ગિરિબાલા નામની યોગીની જે વર્ષો સુધી અન્ન જળ વિના જીવ્યા હતા એમને મળીને પ્રાણશક્તિના સિદ્ધાંતનું પ્રત્યક્ષ પ્રમાણ જુએ છે.
ઓહો, અને માત્ર ભારતમાં જ નહીં, એમણે યુરોપમાં જર્મન કેથોલિક સંત થેરેસ ન્યુમન એમને પણ મળ્યા હતા ને, જેમના શરીરમાં કહેવાય છે કે ખ્રિસ્તના ઘાના નિશાન દેખાતા. આ મુલાકાત જાણે ધર્મોની એકતાનો સંદેશ આપે છે.
બિલકુલ, અને આ ભાગનો સૌથી ચકિત કરનારો પ્રસંગ કહી શકાય એ છે શ્રી યુક્તેશ્વરનું એમના મૃત્યુ પછી પુનર્જીવિત થઈને યોગાનંદ સમક્ષ પ્રગટ થવું.
હા, એ તો અવિશ્વસનીય લાગે.
અને તેઓ મૃત્યુ પછીના જીવન, સૂક્ષ્મલોક અને બ્રહ્માંડના બંધારણ વિશે ગહન જ્ઞાન આપે છે, જે જીવન અને મૃત્યુ વિશેની આપણી જે સમજ છે એને ખરેખર પડકારે છે.
આખી કથા દરમિયાન યોગ વિજ્ઞાન, ખાસ કરીને ક્રિયાયોગ, એ જાણે સૂત્રની જેમ વણાયેલું રહે છે, ખરું?
હા, પુસ્તક વારંવાર યોગના વૈજ્ઞાનિક પાસા પર ભાર મૂકે છે. પ્રકરણ 26 તો ખાસ ક્રિયાયોગને જ સમર્પિત છે. તે સમજાવવાનો પ્રયાસ કરે છે કે આ કોઈ રહસ્યમય ક્રિયાકાંડ નથી,
બરાબર,
પણ શ્વાસ અને પ્રાણશક્તિ પર નિયંત્રણ મેળવવાની એક ચોક્કસ પદ્ધતિ છે. પુસ્તક મુજબ આ ટેકનિક શ્વાસ દ્વારા લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ વધારી તેને જીવન ઊર્જામાં પરિવર્તિત કરી મગજ અને કરોડરજ્જુના જે કેન્દ્રો છે એને નવજીવન આપે છે, જેનાથી ચેતનાનો વિકાસ થાય છે.
એટલે સાદી ભાષામાં કહીએ તો જેમ શરીર માટે ખોરાક જરૂરી છે, એમ ચેતનાના વિકાસ માટે પ્રાણ ઊર્જાનું યોગ્ય નિયમન જરૂરી છે, અને ક્રિયાયોગ એનું એક સાધન છે.
એકદમ બરાબર.
આ ઉપરાંત કર્મનો સિદ્ધાંત એટલે કે દરેક ક્રિયાનું પરિણામ આવે જ, અને પુનર્જન્મ, આત્માની અનેક જન્મોની યાત્રા જેવા વિષયો પણ ઊંડાણપૂર્વક ચર્ચાયા છે.
હા, અને આ સિદ્ધાંતોને બ્રહ્માંડના નૈતિક અને તાર્કિક નિયમો તરીકે રજૂ કરાયા છે, જે આત્માના ક્રમિક વિકાસ અને અનુભવો દ્વારા શીખવાની જે પ્રક્રિયા છે એને સમજાવે છે.
તો આટલી વિસ્તૃત ચર્ચા પછી જો આપણે પુસ્તકના મુખ્ય સંદેશાઓને તારવવા હોય તો કયા મુદ્દા ઉપર ભાર મૂકીશું, શું લાગે છે?
મને લાગે છે કે 5-6 મુખ્ય વિષયો ઉભરી આવે છે. પહેલો અને સૌથી મહત્વનો છે ગુરુ શિષ્ય સંબંધ. પુસ્તક બહુ ભારપૂર્વક કહે છે કે આધ્યાત્મિક પ્રગતિ માટે એક સાચા જીવંત ગુરુનું માર્ગદર્શન અનિવાર્ય છે.
ગુરુ ફક્ત માહિતી નથી આપતા,
ના, એનાથી વધુ પણ શિષ્યની ઊર્જા અને ચેતના પર સીધું કામ કરે છે. આપણા રોજિંદા જીવનમાં પણ જુઓ ને, કોઈ સારા માર્ગદર્શક કે મેન્ટરનું મહત્વ કેટલું હોય છે.
સાચી વાત છે. બીજો મુખ્ય વિષય જેના પર આપણે ઘણી વાત કરી તે છે ક્રિયાયોગ. પુસ્તક તેને આત્મ સાક્ષાત્કાર માટેનો એક સીધો અને વૈજ્ઞાનિક માર્ગ ગણાવે છે. તે મન અને ઇન્દ્રિયોની ચંચળતાને શાંત કરવાની એક સાયકોફિઝિયોલોજિકલ એટલે કે મન અને શરીર બંને પર અસર કરતી ટેકનિક છે. આજના સમયમાં મેડિટેશન અને શ્વાસની ક્રિયાઓના જે ફાયદાઓ વિજ્ઞાન પણ સ્વીકારી રહ્યું છે એની સાથે આ વાત ક્યાંક ને ક્યાંક જોડાયેલી લાગે છે.
બિલકુલ. ત્રીજો મહત્વનો સંદેશ છે સર્વધર્મ સંભાવ. યોગાનંદ બહુ સ્પષ્ટપણે કહે છે કે બધા મહાન ધર્મોના મૂળમાં એક જ સત્ય રહેલું છે. તેઓ ભગવાન કૃષ્ણ અને ઈસુ ખ્રિસ્તની શિક્ષાઓ વચ્ચે સમાનતા દર્શાવે છે.
હા,
આજના સમયમાં જ્યાં ધર્મના નામે આટલું વિભાજન જોવા મળે છે ત્યાં આ સંદેશ કે ભાઈ વિવિધતામાં એકતા છે ખૂબ જ પ્રાસંગિક છે.
ચોક્કસ. અને ચોથો મુદ્દો જે ઘણા લોકોને આકર્ષે છે અથવા તો વિચારવા મજબૂર કરે છે, ચમત્કારોનું સ્પષ્ટીકરણ.
હા,
પુસ્તક ચમત્કારોને અંધશ્રદ્ધા તરીકે નથી જોતું,
ના,
પણ પ્રકૃતિના ઊંડા સૂક્ષ્મ નિયમોના પરિણામ તરીકે જુએ છે. તે કહે છે કે ચેતનામાં પદાર્થ પર પ્રભાવ પાડવાની શક્તિ રહેલી છે. આ આપણને આપણા વિચારો અને શ્રદ્ધાની શક્તિ વિશે ફરીથી વિચારવા પ્રેરે છે.
બરાબર. પાંચમો અને કદાચ સૌથી કેન્દ્રવર્તી વિચાર એ છે આત્મ સાક્ષાત્કાર. પુસ્તક મુજબ જીવનનો અંતિમ લક્ષ્યાંક જે ગોલ છે એ પોતાની સાચી ઓળખ, કે આપણે ફક્ત આ શરીર નથી પણ પરમાત્માનો અંશ છીએ, અમર આત્મા છીએ, તે જાણવાનો અને અનુભવવાનો છે. આ જ્ઞાન જીવનના દરેક પાસાને અર્થ અને દિશા આપે છે.
અને છેલ્લો પણ એટલો જ મહત્વનો મુદ્દો, કર્મ અને પુનર્જન્મ. આ સિદ્ધાંતો જીવનના ઉતાર ચઢાવ, સુખ દુઃખ અને આપણી વ્યક્તિગત જવાબદારીને સમજવા માટે એક તાર્કિક માળખું પૂરું પાડે છે.
હા,
આપણે જે વાવીએ છે તે જ લણીએ છે, અને આત્મા પોતાના અનુભવોમાંથી શીખીને વિકસતો જાય છે. આ વિચાર આપણને આપણા કર્મો પ્રત્યે વધુ સભાન બનાવે છે, ખરું ને?
ચોક્કસ. આ બધા સંદેશાઓ મળીને એક શક્તિશાળી ચિત્ર ઊભું કરે છે કે માનવ જીવનનો ઉદ્દેશ્ય માત્ર ભૌતિક સુખ મેળવવાનો નથી, પણ પોતાની અંદર રહેલી દિવ્યતાને ઓળખવાનો છે, અને એના માટે નક્કર માર્ગો ઉપલબ્ધ છે.
પુસ્તકમાં એવા ઘણા વાક્યો છે જે સીધા જ અસર કરે છે, જે આપણને વિચારતા કરી મૂકે. થોડા એવા યાદગાર વિચારો જોઈએ.
ચોક્કસ. એક જે મને હંમેશા યાદ રહી જાય છે તે છે, આત્મા ધ્યાન કરવાનું પસંદ કરે છે કારણ કે પરમાત્માના સંપર્કમાં જ તેનો સૌથી મોટો આનંદ રહેલો છે.
આ સાંભળીને લાગે કે ધ્યાન કોઈ જબરદસ્તી કરવાની ક્રિયા નથી.
હા,
બોજ નથી,
પણ આત્મા માટે એક સહજ અને આનંદદાયક સ્થિતિ છે. આપણે કદાચ એ આનંદ ભૂલી ગયા છીએ.
તરત જ સાકાર થઈ શકે છે. આ વાંચીને ખ્યાલ આવે કે આપણા વિચારોમાં કેટલી તાકાત રહેલી છે.
હા,
અને આપણે આપણી વાસ્તવિકતાના નિર્માણમાં કેટલો મોટો ભાગ ભજવીએ છીએ.
ક્રિયાયોગ વિશેનો આ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ નોંધપાત્ર છે. ક્રિયાયોગ: માનવ રક્ત કાર્બન મુક્ત થાય છે અને ઓક્સિજનથી રિચાર્જ થાય છે. આ વધારાના ઓક્સિજનના અણુઓ જીવન પ્રવાહમાં રૂપાંતરિત થઈ મગજ અને કરોડરજ્જુના કેન્દ્રોને પુનર્જીવિત કરે છે. અહીં યોગને રહસ્યમયતામાંથી બહાર કાઢી શરીર વિજ્ઞાન સાથે જોડવાનો પ્રયાસ દેખાય છે.
અને આ સરખામણી પણ ખૂબ સચોટ છે. તમે પાગલ હાથીને કાબૂમાં રાખી શકો છો, તમે રીચ અને વાઘનું મોં બંધ કરી શકો છો, પરંતુ મન પર નિયંત્રણ મેળવવું વધુ સારું અને વધુ મુશ્કેલ છે. આ સ્પષ્ટ કરે છે કે સાચી સિદ્ધિ બાહ્ય જગત પર કાબૂ મેળવવામાં નથી,
પણ પોતાના મન પર સંયમ કેળવવામાં છે. બરાબર.
હા,
ધર્મનો સાચો આધાર માન્યતા નથી, પરંતુ અંતસ્ફુરણાત્મક અનુભવ છે. એટલે કે સાચો ધર્મ ફક્ત સિદ્ધાંતો સ્વીકારી લેવામાં નથી,
પણ સત્યનો જાતે અનુભવ કરવામાં છે. પ્રત્યક્ષ અનુભૂતિ જ શ્રદ્ધાને જીવંત બનાવે છે.
એકદમ.
આ બધા વિચારો પ્રેરણાદાયક છે ખરેખર, પણ સવાલ એ થાય કે આજની જે ભાગદોડ ભરી જિંદગી છે એમાં આ પુસ્તકમાંથી મળતા જ્ઞાનનો વ્યવહારિક ઉપયોગ કેવી રીતે થઈ શકે, શું લાગે છે?
ઘણા રસ્તા છે. સૌથી પહેલો અને સ્પષ્ટ રસ્તો છે ધ્યાનનો અભ્યાસ. રોજે રોજ થોડી મિનિટો માટે પણ, ભલે 5-10 મિનિટ, શાંત બેસીને શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું. એ તણાવ ઘટાડવા, માનસિક સ્પષ્ટતા મેળવવા અને આંતરિક શાંતિ અનુભવવા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. શરૂઆત નાની હોય તો પણ ચાલે.
બરાબર. અને પેલો કર્મનો સિદ્ધાંત છે, એ આપણને આપણા જીવનની જવાબદારી લેવાનું શીખવે છે. પરિસ્થિતિ ગમે તેવી હોય, આપણે આપણા વિચારો અને કર્મો દ્વારા ભવિષ્યને સકારાત્મક દિશા આપી શકીએ છીએ. આ વિચાર નિરાશાને બદલે એક જાતની શક્તિ આપે છે.
સાચી વાત. ત્રીજું, ભાવનાત્મક સ્થિતિસ્થાપકતા, એટલે કે ઇમોશનલ રેઝિલિયન્સ. જ્યારે આપણે એ સમજીએ છીએ કે આપણું મૂળ સ્વરૂપ અમર આત્મા છે, ત્યારે જીવનના ઉતાર ચઢાવ, નિષ્ફળતા કે નુકસાનનો ડર ઓછો થાય છે. મુશ્કેલીઓનો સામનો કરવાની આંતરિક શક્તિ વધે છે.
અને યોગાનંદનો જે ગુરુ શોધવાનો દ્રઢ નિશ્ચય હતો, એ આપણને એકાગ્રતા અને ઈચ્છાશક્તિનું મહત્વ સમજાવે છે. જીવનમાં કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે મનની શક્તિઓને એક દિશામાં કેન્દ્રિત કરવી કેટલી જરૂરી છે તે આમાંથી શીખી શકાય.
બરાબર. અને સાર્વત્રિક સહિષ્ણુતા અને કરુણા. જ્યારે આપણે દરેક ધર્મના મૂળમાં રહેલા સમાન સત્યને અને દરેક જીવમાં રહેલા દૈવી અંશને જોવાનો પ્રયાસ કરીએ છીએ, ત્યારે ભેદભાવ અને સંકુચિતતા આપોઆપ ઓછા થાય છે. સંબંધોમાં વધુ સમજ અને પ્રેમ આવે છે.
અને છેલ્લે સંતુલિત જીવન જીવવાની કળા. પેલું લાહિરી મહાશય જેવા ગૃહસ્થ યોગીઓનું ઉદાહરણ બતાવે છે કે આધ્યાત્મિકતા માટે દુનિયા છોડી દેવી જરૂરી નથી.
બિલકુલ.
પોતાની દુનિયાવી જવાબદારીઓ નિભાવતા રહીને પણ આંતરિક વિકાસ સાધી શકાય છે. દરેક કર્મને ઈશ્વરાર્પણ બુદ્ધિથી કરવું એ પણ એક યોગ જ છે.
સાચી વાત છે. આ પુસ્તક જીવનના લગભગ દરેક પાસાને સ્પર્શે છે અને તેને વધુ અર્થપૂર્ણ બનાવવાની પ્રેરણા આપે છે. ખરેખર
આટલી બધી વાતચીત પછી મારા માટે વ્યક્તિગત રીતે જે વાત સૌથી વધુ સ્પર્શી ગઈ એ છે કે અધ્યાત્મ એ માત્ર શ્રદ્ધા કે માન્યતાનો વિષય નથી, પણ એક પ્રાયોગિક વિજ્ઞાન પણ હોઈ શકે છે. ક્રિયાયોગ જેવી પદ્ધતિઓ દ્વારા ચેતનાના ઊંડા સ્તરોનો અનુભવ કરવો શક્ય છે એ વિચાર જ રોમાંચક છે અને વધુ જાણવાની જિજ્ઞાસા જગાવે છે.
અને મારા માટે સૌથી પ્રેરણાદાયી પાસું એ માનવ ચેતનાની અપાર સંભાવનાઓનું દર્શન છે. પુસ્તક વાંચીને એવું લાગે કે આપણે આપણી અંદર રહેલી શક્તિઓનો બહુ જ મતલબ નાનો હિસ્સો વાપરીએ છીએ. યોગીઓના ચમત્કારો અને સિદ્ધિઓને વાતો કદાચ અતિશયોક્તિ લાગે.
હા, કદાચ.
પણ તે આપણને એ વિચારવા પ્રેરે છે કે મનુષ્ય તરીકે આપણી ક્ષમતા ખરેખર કેટલી વિશાળ હોઈ શકે છે.
ચોક્કસ. અંતે એમ કહી શકાય કે યોગીની આત્મકથા માત્ર પરમહંસ યોગાનંદની વાર્તા નથી, પણ દરેક વાચક માટે પોતાની અંદર રહેલા સત્યને શોધવાની, પોતાના જીવનના સાચા લક્ષ્ય, સાચા ગોલ તરફની યાત્રા શરૂ કરવાનું એક શક્તિશાળી આમંત્રણ છે. તે જાણે પૂછે છે, શું તમે તમારી પોતાની આંતરિક શક્તિઓને જાણવા તૈયાર છો?
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવું પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.